તેનો 23મો અધ્યાય અને 26મી કલમથી 38મી કલમ સુધી પ્રભુના વચન આપણે વાંચીએ તથા સાંભળીએ. લુક 23:26-38.
પ્રભુ બાપના પવિત્ર અને પાવનકારી વચનો વાંચીએ તથા સાંભળીએ. લૂકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 26-38 સુધી, મારા બાઇબલ પ્રમાણે પાન નંબર 85. તેઓ તેને ઈસુને લઈ જતા હતા ત્યારે સિમોન કરીને કુરિનોનો એક માણસ સીમમાંથી આવતો હતો. તેને પકડીને તેઓએ તેની ખાધે વધસ્તંભ ચડાવ્યો કે તે ઉચકીને ઈસુની પાછળ ચાલે. લોકો તેમજ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ, સંખ્યાબંધ માણસો તેની પાછળ પાછળ ચાલતા હતા. પણ ઈસુએ તેઓની તરફ પાછા ફરીને કહ્યું કે યરૂશલેમની દીકરીઓ, મારે માટે રડોમાં પણ પોતાને માટે તથા પોતાના છોકરાના માટે રડો, કેમ કે એવા દિવસ આવે છે કે જેમાં તેઓ કહેશે કે જેઓ વાંઝણી છે તથા જેઓના પેટે કદી સંતાન થયું નથી અને જેઓએ કદી ધવડાવ્યું નથી તેઓને ધન્ય છે. ત્યારે તેઓ પહાડોને કહેવા માંડશે કે અમારા પર પડો અને ટેકરીઓને કહેશે કે અમને ઢાંકી નાખો, કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સુકાને શું નહીં કરશે. વળી બે બીજા માણસ ગુનેગાર હતા, તેઓને મારી નાખવા સારું તેઓ તેની સાથે લઈ જતા હતા. ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા ત્યારે તેઓએ ત્યાં તેને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ વધસ્તંભે જડ્યા. ઈસુએ કહ્યું, હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. ચીઠીઓ નાખીને તેઓએ તેના લુગડા માઓમાંએ વેચી લીધા. લોક જોતા ઊભા હતા. અધિકારીઓ પણ તેનો તુચ્છકાર કરીને કહેતા હતા કે તેણે બીજાઓને બચાવ્યા, જો એ દેવનો ખ્રિસ્ત એટલે તેનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે. સિપાહીઓએ પણ તેના ઠઠ્ઠા કર્યા અને પાસે આવીને તેને સરકો આપવા લાગ્યા અને કહ્યું કે જો તું યહૂદીઓનો રાજા છે તો તું પોતાને બચાવ. તેના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે આ યહૂદીઓનો રાજા છે. પ્રભુ અદ્ભુત પાવનકારી અવિનાશી વચનો પર આશીષ આપે. આમેન.
ફરીથી ભજન સંગ્રહમાંથી જે હિન્દી ગીતો છે તેમાંથી 35 નંબરનું ગીત ગાઈએ અને આપણે આપણા દાનોથી પ્રભુની સેવા કરીએ.
હાલેલુયા, સ્તુતિ કરેંગે, જયસુ કી સ્તુતિ કરેંગે, કરેંગે.
Thank you.
શંકરભાઈને વિનંતી કરીશ, તેઓ આગળ આવશે અને દાનાર્પણ માટે પ્રાર્થના કરાવશે અને પછી જાહેરાત જો કંઈ હોય તો જાહેરાત પણ જણાવશે.
પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા ઈશ્વર પિતા, અમે તારો આભાર માને છે કે ફરીથી એકવાર અમારા જીવનમાં તારા દુઃખો જે તે અમારા માટે ભોગવ્યા તે યાદ કરવાને માટે, મારા જીવનો બદલી નાખવાને માટે, વધસ્તંભની વેદના અને વધસ્તંભનો જે આશીર્વાદ છે તે પ્રાપ્ત કરવાને માટે જે સમય આપ્યો છે તેના માટે અમે તારા આભારી છીએ બાપ. માગીએ છીએ બાપ, તારા સેવકને તારા વધસ્તંભની પાછળ સંપતાળ અને જે વચન અમારા માટે લાવ્યા છે તેને તું અમને ગ્રહણ કરવા માટે મન આપ. તારા બાળકો તારા પર પ્રેમ કરી જે દાન લાવ્યા છે તે દાનનો તું સ્વીકાર કર અને પવિત્ર પિતા આ દાનની ફરતે 70 ગણા અને 100 ગણા અને 60 ગણા ફળ આવે એવું કૃપા કેન્દ્ર થવા દે છે અને આ નાણાં નર્કમાં જતો કોઈક આત્મા બચે તેના માટે વપરાય એવું કૃપા કેન્દ્ર તું થવા દે છે. પ્રભુ તમારા નામ તો માગું છું. આમેન આમેન. મંડળની જાહેર ખબર બધાને પેપર મળી ગયું છે એ જ પ્રમાણે રાબેતા મુજબ આપણી મિટિંગો થશે. બીજી કોઈ ખાસ જાહેર ખબર છે નહીં. ખાસ કરીને વિનંતી કરવામાં આવે છે કે જો તમે જમવાના માટે મળવાના મારી સાથે રહેવાના હોય તો મહેરબાની કરીને તમારા નામ આપશો કે જેથી કરીને ઓર્ડર કરવાની અમને સુવિધા પડે. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો.
ઈસુએ કહ્યું કે હે બાપ, તેઓને માફ કર કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. પ્રાર્થના કરીએ. અમારા પરમાણ પ્રભુજી, વધસ્તંભની ચારે બાજુ પ્રભુ નરી કડવાશ અને ક્રોધ અને ઘણી બધી ભયંકરતા હતી અને એવા એ સમયે પણ પ્રભુ તમે જે પ્રેમ છો તમારા હૃદયમાંથી પ્રભુ મીઠાશ નીકળી અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા દુશ્મનોનો પ્રભુ તમે માફ કર્યું તેના માટે આભાર માનીએ છીએ. અમારા પાપો પ્રભુ તમે અમને માફ કર્યા છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને અત્યારે થોડો સમય જ્યારે પ્રભુ આ વચન પર અમે વિચાર કરવા માગીએ છીએ ત્યારે તમે અમારી સહાય કરો, મદદ કરો અને આજનો આશીર્વાદ પ્રભુ અમે પ્રાપ્ત કરીએ માટે અમારા હૃદયોનો પ્રભુ તમે તૈયાર કરો એવી વિનંતી કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. ફ્રાન્સનો એક રાજા જેનું નામ લુઈસ 12મો હતું, જ્યારે તે રાજગાદીએ આવ્યો ત્યારે તેણે પોતાના જે પ્રધાનો અને આગેવાન હતા તેમને કહ્યું કે એક લિસ્ટ તમે બનાવો અને લિસ્ટની અંદર મારા જે દુશ્મનો છે, મારા જે શત્રુઓ છે એ બધાના નામ લખવામાં આવે. એટલું જ નહીં પરંતુ કહે છે કે નામની બાજુમાં એક વધસ્તંભનું ચિત્ર દોરવામાં આવે. હવે જ્યારે આ દુશ્મનોએ જ્યારે આ સાંભળ્યું ત્યારે એ લોકો બહુ જ ગભરાઈ ગયા અને રાજ્ય મૂકીને ભાગવા લાગ્યા. અને રાજાએ કહ્યું કે તમે ચાલ્યા જશો ને ભાગી જશો નહીં, મારો કોઈ એવો ખરાબ ઈરાદો નથી, પણ તમે જોશો કે તમારા નામની આગળ કે છે મેં એક વધસ્તંભ મૂક્યો છે અને એ વધસ્તંભ શું સૂચવે છે. એ વધસ્તંભ તો એ સૂચવે છે કે હું તમને માફ કરું છું, મેં તમને માફ કર્યું છે. અને વાલા મિત્રો, એ પવિત્ર વધસ્તંભની સામે જ્યારે આજે આપણે દ્રષ્ટિ કરવા માગીએ છીએ ત્યારે 3 બાબત અહીં આપણને જોવા મળે છે. પહેલી એ કે પ્રભુ આપણા પાપ આપણને માફ કરવા માગે છે અને એના માટે તેઓ વધસ્તંભ પર ટંગાઈ ગયા, વધસ્તંભ પર તેમણે પોતાનો પ્રાણ આપ્યો. બીજી બાબત કે પ્રભુ આપણે બીજાઓની પાસે માફી માગીએ એ પ્રભુની ઈચ્છા છે. અને ત્રીજી બાબત કે આપણે બીજાઓને માફી આપીએ એ પણ બહુ જરૂરી બાબત છે. એટલે બહુ ટૂંકમાં આ બાબત તમારી આગળ હું મૂકવા માગું છું. ઈસુએ કહ્યું કે હે બાપ, તેઓને માફ કર કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. સીએસ લુઈસ પ્રભુના બહુ મહાન સેવક હતા, તેમણે કહ્યું કે એવરીવન સેઝ ફરગીવનેસ ઇઝ અ લવલી આઈડિયા અન્ટિલ દે હેવ સમથિંગ ટુ ફરગીવ. માફી એ કે છે બહુ ઉત્તમ વિચાર છે, પણ જો મારે કોઈકને માફી આપવાનો અથવા મારે કોઈકની પાસે માફી માંગવાનો સમય આવે ત્યારે કે છે મને બહુ કઠણ લાગે છે, ત્યારે એ સહેલું નથી. અને ફરગીવનેસ અથવા માફી અથવા ક્ષમા એનો અર્થ એમ થાય કે કેન્સલ કરવું. જે દેવું છે દેવું નથી, જાણે કે માફ કરવું, દેવું ભરપાઈ કરવું, એવો પવિત્ર શાસ્ત્રમાં તેનો અર્થ થાય છે. અને પ્રભુનું વચન એમ પણ કહે છે કે મેં તારા અપરાધ કહે છે મેઘની પેઠે ભૂસી નાખ્યા છે. અને આ મારાને તમારા માટે બહુ અદ્ભુત વચન છે. જ્યારે શેતાન પાપનું લિસ્ટ લઈને મારેને તમારી સમક્ષ આવે છે ત્યારે આ વચન પ્રભુ આપણને આપે છે અને કહે છે કે મેં તારા પાપ, સઘળ પાપ, તમામ પાપ, એકે એક પાપ કહે છે કે મેઘની પેઠે, વાદળાની પેઠે ભૂસી નાખે. તમે આકાશમાં મેઘ જુઓ છો, વાદળા જુઓ છો, અને થોડી વાર પછી જો તમે જોશો તો આકાશ એકદમ સ્વચ્છ છે, કશું જ જોઈ શકાતું નથી. એ જ રીતે કહે છે કે પ્રભુ આપણને જ્યારે માફ કરે છે ત્યારે ત્યારે કે સઘળું આપણું ભૂસી નાખે છે. હી ફરગીવ્સ એન્ડ હી ફરગેટ્સ. આપણે કદાચ બીજાઓને માફ કરી દઈએ પણ એ ભૂલી જઈ શકતા નથી, પણ આપણો પ્રભુ એવો છે કે જે માફ કરે છે અને ભૂલી પણ જાય છે. હવે પ્રશ્ન એ જે મારા હૃદયમાં ઉપસ્થિત થયો હતો કે વાય વોઝ જીસસ ફરગીવિંગ, શા માટે પ્રભુ આવી માફી આપનાર બન્યા. અને એ તો જ્યારે મેં પહેલો કોરિન્થી 13મો અધ્યાય અને 4 અને 5 કલમ વાંચી, આપણે જુદી રીતે વાંચવા માગીએ છીએ ને. કોરિન્થીઓનો પહેલો પત્ર તેનો 13મો અધ્યાય 4 અને 5 કલમ, ત્યાં જ્યાં પ્રીતિ શબ્દ આવે છે એ પ્રીતિ શબ્દને બદલે આપણે ઈસુ એમ વાંચીશું. એટલે જેમ કે ઈસુ સહનશીલ તથા પરોપકારી છે, બરાબર. કોરિન્થીઓનો પહેલો પત્ર તેનો 13મો અધ્યાય 4 અને 5 કલમ, ઈસુ સહનશીલ તથા પરોપકારી છે, ઈસુ અદેખાય કરતા નથી, ઈસુ આપવડાય કરતા નથી, ફૂલાઈ જતા નથી, અયોગ્ય રીતે વર્તતા નથી, પોતાનું જ હિત જોતા નથી, ખીજવાતા નથી, થેન્ક યુ. અને આ જે શાસ્ત્રબક વાંચ્યો એ ખરેખર પ્રભુ યેસુ ખ્રિસ્ત એ પ્રમાણે જીવ્યા કે તેમણે જાણે કે એમના હૃદયમાં સહનશીલતા હતી, એમના એ તેઓ પરોપકારી હતા, અદેખાય રાખતા નહોતા, આપવડાઈ કરતા નહોતા, ફૂલાઈ જતા નહોતા, અયોગ્ય રીતે વર્તતા નહોતા, પોતાનું જ હિત જોતા નહોતા, ખીજવાતા નહોતા. આ બધી બાબતો પ્રભુ યેસુ ખ્રિસ્તના જીવનમાં આપણને જોવા મળે છે. અને એટલા માટે કહે છે તેઓ માફી આપનાર બન્યા, હી વોઝ ફરગીવિંગ. અને એમણે એક ઉત્તમ નમૂનો આપ્યો. કેટલી બધી અદ્ભુત બાબત છે કે માર્થી લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાયને 44મી કલમ જો આપણે જોઈએ તો ત્યાં કહે તમે એકબીજાને અપરાધ માફ કરો. અને એમણે ખરેખર બીજાઓને અપરાધ માફ કર્યા. અને આપણે જે વાંચ્યું લુકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને તેની 34મી કલમ, ઈસુએ કહ્યું કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. બહુ કઠણ બાબત હતી. મેં કહ્યું એ પ્રમાણે ચારે બાજુ જાણે કે અંધકારના પરિબળો કાર્ય કરી રહ્યા હતા, ભયંકર કડવાશ હતી. અને ત્યાં એવા સમયે પ્રભુ યેસુ ખ્રિસ્તના હૃદયમાંથી, પ્રભુ યેસુ ખ્રિસ્તના મુખમાંથી મીઠાશ, મીઠા શબ્દો નીકળે છે. એ બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. પ્રભુએ પોતે નમૂનો આપ્યો. કદાચ આપણે એમ માનીએ કે આ વિચાર બહુ સારો છે પણ એ પ્રેક્ટિકલ નથી. શું એ પ્રેક્ટિકલ છે? ઘણી બધી વખત આ માફીની વાત આવે ત્યારે આપણે બુદ્ધિપૂર્વક એને દાબી દઈએ છીએ. વી જસ્ટિફાય અવર એક્શન્સ. પણ કહે છે કે વી લવ ટુ ચેરીશ અવર ગ્રીવિયન્સીસ. આપણા જે દોષ હોય છે અથવા જેણે જેઓએ આપણું કંઈક ભૂંડું કર્યું હોય છે એને જાણે કે વારંવાર યાદ કરીને આપણે બીજાઓને જણાવીએ છીએ કે જો આ વ્યક્તિએ મારા માટે આવું કર્યું, જો આ વ્યક્તિ આમ બોલી, આ વ્યક્તિ આમ કરી ગઈ. વી લવ ટુ ચેરીશ ગ્રીવિયન્સીસ, પણ વી હાર્ડલી રિમેમ્બર અવર ઓન ફોલ્ટ્સ. આપણા પોતાના જે ફોલ્ટ્સ હોય છે એ આપણે યાદ નથી રાખતા, પણ બીજા કોણે જો મારા માટે કંઈક ખોટું કર્યું હોય અથવા કંઈક અયોગ્ય બાબત થઈ ગઈ હોય તો આપણે એને કદી ભૂલી જતા નથી. આપણે ગુસ્સો કરીએ છીએ, ધિક્કાર કરીએ છીએ. જે વર્ડ ગુસ્સાના માટે વાપરવામાં આવે છે બાઇબલમાં, ધિક્કાર, એને ઇંગ્લિશમાં રિઝેન્ટમેન્ટ કહે છે. એટલે રિઝેન્ટમેન્ટનો અર્થ એમ થાય કે ટુ રીફિલ, ટુ ફીલ અગેન. એટલે વારંવાર આપણા હૃદયને જાણે કે એ ગુસ્સાથી આપણે ભરપૂર કરીએ છીએ, ભરી દઈએ છીએ. આપણે ભૂલી જઈ શકતા નથી. ગ્રજ, જેને આપણે ગુજરાતીમાં ખાર કહીએ, ખાર રાખવાની બાબત. આપણને એમ થાય કે હું તો કંઈ ખાર રાખતો નથી, પણ હૃદયના ઊંડાણમાં જો આપણે જોયું તો કેટલી બધી વખત આપણે આપણા હૃદયમાં ખાર રાખીએ છીએ, ગ્રજ રાખીએ છીએ. એબ્રુ તાલમન જે છે એમાં આ પ્રમાણે લખ્યું છે કે ગ્રજ is like a one who, having cut one hand while handling a knife, avenges himself by stabbing another. કે જે કોઈ માણસ છરીમાં છરીથી કામ કરતો હોય અને હાથ ધારો કે એને વાગે છરી, તો એ જ છરી લઈને બીજા હાથને એ મારે છે અને કહે છે કે પોતે બદલો લેવા માગે છે. એવો એનો હિબ્રુ ભાષામાં અર્થ થાય છે. પણ કહે છે કે જે માણસ આવી રિઝેન્ટમેન્ટ, આવો ખાર રાખે છે, એ કહે છે કે પોતાને જ દુઃખ આપે છે, પોતે જ દુઃખ થાય છે. શિકાગોની વેસ્ટ સાઈડમાં કહે છે કે એક કુટુંબ રહેતું હતું, બે નેબર્સ હતા અને બંને બહુ સારી રીતે રહેતા હતા, એકબીજા પર પ્રેમ રાખતા હતા. પણ એક સમય એવો આવ્યો કે જ્યારે એ લોકોને ઝઘડો થયો, અને જ્યારે ઝઘડો થયો ત્યારે એમના હૃદયમાં તેઓ એ ગુસ્સો જમાવી રાખ્યો, અને એવું પરિણામ આવ્યું કે જ્યારે એક ભાઈ હતા એમણે પોતાના ઘરની પાસે 8-20 ફૂટ ઊંચી દિવાલ બાંધી દીધી, કે આ જે બાજુની વ્યક્તિ છે એ જાણે કે મારા ઘરમાં જોઈ ના શકે, અથવા અમારાને એમને કોઈ સંબંધ ના હોય બતાવવા માટે. પણ એનું પરિણામ શું આવ્યું કે એ ઘરમાં જે સુંદર તાપ આવતો હતો અને જે સુંદર હવા આવતી તે બધું બંધ થઈ ગયું, પોતાને જ હર્ટ કર્યું. એટલે ઘણીવાર આપણે બીજાઓને હર્ટ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ વાસ્તવિક રીતે આપણે પોતાની જાતને હર્ટ કરીએ છીએ, જાતને દુઃખ આપીએ છીએ. બાઇબલમાં જે સારામાં સારા દાખલો જો તમને જોવા મળે તો માર્કની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય 19 કલમમાં જ્હોન યોહાન બાપ્તિસ્મીની વાત આવે છે, અને હેરોન યોહાન બાપ્તિસ્માની બાપ્તિસ્મી કરનાર જે હતો બાપ યોહાન, એણે કહે છે હેરોદિયસને ઠપકો આપ્યો હતો, અને એ હેરોદિયસે એ ઠપકો એટલો બધો મનમાં રાખ્યો કે એણે કહે છે કે યોહાન જ્યારે કેદખાનામાં હતો ત્યારે પોતાની દીકરી કહે છે કે રાજાની હેરોદની સમક્ષ નાચે છે અને કહે છે કે એને કહે છે માગ તારે શું જોઈએ છે, અને એ છોકરીએ નાની છોકરીએ કહ્યું કે મારે કથરોટની અંદર હેરોદનું માથું જોઈએ છે. એ જે ગુસ્સો એના હૃદયમાં હતો એ ગુસ્સો એણે સંગ્રહી રાખ્યો, અને એ ગુસ્સાના લીધે હેરોદની પાસે માથું માગે છે. કેટલી બધી વખત આપણે બીજાઓની પાસે માફી માગવાને માટે તૈયાર થતા નથી, શા માટે? ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે એ તો બહુ લાંબા સમય પહેલાં બની ગયું, મારે કંઈ માફી માગવાની જરૂર નથી, બહુ લાંબો સમય થઈ ગયો, એમાં શું માફી માગવાની હોય, બહુ લાંબો સમય થઈ ગયો, બધા ભૂલી ગયા હશે અને મારે માફી માગવાની જરૂર નથી. અને બીજું કારણ કદાચ આપણે આપીએ કે બહુ નાની બાબતમાં શું માફી માગવાની, અને કહે છે કે જેની સાથે મારો અણબનાવ થયો છે તો હવે બહારગામ જતા રહ્યા છે એટલે હું કેવી રીતે માફી માગે છું, જાણે ટેલિફોનની કોઈ વ્યવસ્થા જ ન હોય. ઘણી વખત માફી એટલા માટે નથી માગવા માગતા કે આપણે એમ કહીએ છીએ કે હવે પરિસ્થિતિ દિવસે દિવસે સુધરી રહી છે, હવે માફી માગવાનો કંઈ અર્થ નથી, બધું સારું થતું જાય છે, એવરીથિંગ ઇઝ ફાઇન. અમારે એવું થયું, અને બનાવ થયો, એકબીજા પર ગુસ્સો થયો, અમે એકબીજાને બોલી ગયા, પણ હવે માફી માગવાનો કશો અર્થ નથી, કારણ કે હવે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે, સારું છે, બધું સારું છે, એવરીથિંગ ઇઝ ઓકે. લિયોનાર્ડો ડી વિન્સીનું નામ કદાચ તમે સાંભળ્યું હશે, જેણે પ્રભુ જી કૃષ્ણનું બહુ સુંદર ચિત્ર દોર્યું, અને કદી એક વખતે જ્યારે એ ફેમસ પેઇન્ટિંગ જેને આપણે લાસ્ટ સપર કહીએ છીએ, છેલ્લું ભોજન, એનું એ ચિત્ર દોરી રહ્યો હતો, અને જ્યારે દોરી રહ્યો હતો ત્યારે જ્યારે અધૂરું પ્રભુ જી કૃષ્ણનું મોં દોરતો હતો ત્યારે એક ભાઈની સાથે એને થોડી બોલાચાલી થઈ, અને બોલાચાલી એટલી બધી વધી ગઈ કે આ લિયોનાર્ડો ડી વિન્સી કહે છે કે બહુ જ ગુસ્સે થઈ ગયો અને ગમે તેવા શબ્દો બોલી ગયો, થોડા ચેન ચાડા કર્યા, અને પછી એને થયું કે કશો વાંધો નહીં. પછી એ પોતાનું ચિત્ર પ્રભુ કૃષ્ણનું મોં દોરવાના માટે જાય છે, અને ત્યારે પ્રભુ કૃષ્ણનું મુખ દોરવા માટે પ્રયત્ન કરે છે ત્યારે એ દોરી શકતો નથી, એને પેલા ભાઈનું મોં જ યાદ આવે છે અને કહે છે દોરી શકતો નથી, કારણ કે એના હૃદયમાં ગુસ્સો હતો, એના હૃદયમાં રિઝેન્ટમેન્ટ હતું, અને આખર પછી એને ખબર પડે છે કે એને શું કરવાની જરૂર છે, કે જે એ ભાઈની પાસે જાય છે, માફી માગે છે કે મને માફ કરો, મેં મોટી ભૂલ કરી છે, અને જ્યારે પછી એ માફી માગીને આવે છે અને બહુ સુંદરમાં સુંદર ચિત્ર જે આપણે જોઈએ છીએ, છેલ્લું ભોજન, એ ચિત્ર કહે છે કે આ લિયોનાર્ડો ડી વિન્સીએ દોર્યું. માફી માગવી એ સહેલી નથી, અને માફી માગવી આપવી એ પણ સહેલી નથી. ઘણીવાર આપણે કદાચ એમ કહીએ છીએ કે હું બહુ ઇમોશનલ છું એટલે હું માફી માગી શકતો નથી, હું બહુ લાગણીશીલ છું, મેં તો ફક્ત આટલું જ કર્યું છે, પણ એમણે જો મને શું કર્યું છે. આવા લોકોથી તું મારી જાતને દૂર રાખવી એ સારું છે, માફી માગવાનો કોઈ પ્રશ્ન જ નથી. કોઈ સંબંધ રાખવાનો કોઈ અર્થ નથી, મારો કોઈ રિલેશન એમની સાથે નથી. કોઈ કહે છે કે પરફેક્ટ નથી, વી ઓલ હેવ એડેમિક નેચર, અને કહે છે બધા મને સમજશે કારણ કે બધા એવું કરે છે, બધાનો આદમ સ્વભાવ છે, એટલે મારે કંઈ માફી માગવાની જરૂર નથી અથવા મારે કંઈક આ બાબતમાં આગળ વધવાની જરૂર નથી, બધું ભૂલી જવાની જરૂર છે. ઘણીવાર આપણે માફી એટલા માટે નથી માગતા કે કદાચ હું બીજી વાર નહીં કરું, પતી ગયું, બીજી વાર હું આવું કરીશ જ નહીં, પછી માફી માગવાનો પ્રશ્ન જ ઊભો નહીં થાય. કે જે મારા કરતાં મારો સામેવાળો જે ભાઈ છે એ વધારે ગુનેગાર છે, અને એટલા માટે હું કહે છે કે માફી માગી શકતો નથી. અને હું જો માફી માગવા કદાચ જાઉં તો સિચ્યુએશન વધારે વર્સ્ટ થઈ જાય, પરિસ્થિતિ વધારે બગડી જાય, અને કહે છે મારા અહીંયા સ્ટેટસનો અને પોઝિશનનો પ્રશ્ન છે, હું કઈ રીતે માફી માગી શકું, હું એમના કરતાં કેટલો દરજ્જે ઊંચો છું, સારો છું, મંડળીમાં હું આગેવાન છું, ઘણું બધું કદાચ આપણે કહી શકીએ. ઘણી બધી વખત આપણે માફી માગવાના માટે પણ નારાજગી દર્શાવીએ છીએ. માફી આપવાની બાબત તો બરાબર છે, પણ માફી બીજાઓની પાસે માગવાનો પ્રશ્ન આવે ત્યારે આપણે શું કહે છે કે મારું એટલું બધું એ લોકો એમણે મને નુકસાન પહોંચાડ્યું છે કે હું માફી આપવાના માટે તૈયાર નથી, તમને ખબર નથી કે એમણે મને શું કર્યું છે, અને તેમણે જે રીતે બિહેવ કર્યું છે આઈ કેનોટ ફરગેટ દેટ અને આઈ કેનોટ ફરગીવ. ધારો કે હું એમને માફ કરું પણ હું ભૂલી તો નહીં જ જઉં. અને ઘણીવાર તો એવું પણ મેં લોકોને કહેતા સાંભળ્યા છે કે આઈ એમ નોટ ગોઈંગ ટુ લીવ હિમ, હું એને છોડવાનો નથી, એણે મને જે કર્યું છે હું એને કદી છોડીશ નહીં, હું બદલો લઈને જ જંપીશ, આઈ વિલ સી દેટ હી વિલ બી મેડ સ્ટ્રેટ, હું એનો પાઠ ભણાવીને રહીશ. અને આ એવો એક ગુનો એમણે કર્યો છે કે જેની માફી આપી જ ના શકાય અથવા માફી આપી શકાય એવું છે જ નહીં. થોડા વર્ષો પહેલાં 1960ની સાલમાં આડોલ્ફ કુર્સ નામનો એક માણસ હતો, અને એને કહે છે કે કિડનેપ કરવામાં આવ્યો અને થોડા મહિના પછી એમનું ખૂન કરવામાં આવ્યું, અને કહે છે કે આ આડોલ્ફ કુર્સનો એક જુવાન દીકરો હતો 15 વર્ષનો, અને એના પિતા પર એ બહુ જ પ્રેમ રાખતો હતો, બહુ જ એને ચાહતો હતો, પિતા સિવાય એના માટે બીજું કોઈ હતું જ નહીં. અને આ છોકરા પોતાના હૃદયમાં ગુસ્સા સાથે મોટો થાય છે કે મારા પિતાને આ લોકોએ મારી નાખ્યો, અને કહે છે જો મારા હાથમાં આવશે તો હું એ લોકોને છોડીશ નહીં. પછી ધીરે ધીરે એ છોકરો કહે છે કે મોટો થાય છે, 1975ની સાલમાં કહે છે કે એનું તારણ થયું અને હી બીકેમ એ ક્રિશ્ચિયન, અને કહે છે કે પ્રિઝન ફેલોશીપમાં એ બહુ જ એક્ટિવ પાર્ટનર થયો, બહુ જ સારું કામ કરતો હતો પ્રિઝન મિનિસ્ટ્રીમાં, અને ત્યાં જે પ્રિઝન મિનિસ્ટ્રીનો જે લીડર હતો ડેઇલ મોરિસ, એણે એક દિવસ એને પ્રશ્ન પૂછ્યો કે હેવ યુ ફરગીવન ધ મેન હુ કિલ્ડ યોર ફાધર, તારા પિતાને જેણે મારે નાખ્યો એને શું તે માફ કર્યું છે. યસ ઇન માય હાર્ટ આઈ હેવ ફરગીવન હિમ, હા મારા હૃદયમાં મેં એને માફ કર્યું છે, પણ કહે છે કે ના ખરેખર શું તારા પૂરા જીવથી અને પૂરા મનથી તેને માફ કર્યું છે, અને શું તે વ્યક્તિગત રીતે એની પાસે જઈને માફી માગી છે. મારે માફી માગવાની, એણે મારા પિતાનું ખૂન કર્યું ને હું શેનો માફી માગું. આ છોકરાને નવાઈ લાગે છે, પણ પછી આ ભાઈ છે એને લીડર છે એને સમજાવે છે કે છે કે તે આટલા બધા વર્ષો સુધી આ વ્યક્તિની વિરુદ્ધ તારા હૃદયમાં ગુસ્સો સંગ્રહી રાખ્યો અને એ માટે તારે માફી માગવાની જરૂર છે. અને પછી આ છોકરો કન્વિન્સ થાય છે અને કહે છે કે પ્રિઝનમાં જાય છે અને કહે છે કે તમે મને ઓળખતા નથી, પણ કહે છે મારા પિતાનું તમે ખૂન કર્યું હતું અને હવે હું ખ્રિસ્તી થયો છું ને હું તમને માફ કરું છું અને સાથે સાથે હું તમારી પાસે માફી માગું છું, કે આટલા વર્ષો સુધી મેં મારા હૃદયમાં તમારા માટે ગુસ્સો સંગ્રહી રાખ્યો, મને માફ કરો, માફી માગી અને માફી આપી પણ ખરી. સો આપણા હૃદયમાં એવી ઈચ્છા કરી કે આપણે કદાચ એમ જ કહીએ કે તો બહુ નાની બાબત છે, એમાં શું હવે, કંઈ વાંધો નહીં. અને હવે કે જે બહુ મોડું થઈ ગયું છે, હવે સમાધાન કરવું કોઈ શક્ય નથી, હવે કંઈ થઈ શકે એમ નથી. ઘણી વખત યંગ કપલ્સમાં જ્યારે ઝઘડો થતો હોય છે અને છૂટા પડી જતા હોય છે ત્યારે આમ કહેવામાં આવે છે ને કે હવે એટલી બધી વસ્તુ આગળ વધી ગઈ છે કે હવે કોઈ સમાધાન માટેની શક્યતા જ નથી. માફી આપવી અને માફી માગવી એ ઘણી કઠણ બાબત છે. અને કંઈ હું માફી આપીશ તો માફી માગીશ તો કંઈ ઇઝ નોટ ગોઈંગ ટુ ચેન્જ, એ કંઈ બદલે જવાનો નથી. અને ઇઝ નોટ વર્ધી ઓફ માય ફરગીવનેસ. પ્રભુ ઈસુ તો કે જે દેવ હતા એટલે કે જે એમણે એ પ્રમાણે કર્યું. હું માફી આપી શકું પણ હું કદી ભૂલી જઈ શકીશ નહીં. કેટલી બધી કઠણ બાબત છે માફી માગવી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો તમે જુઓ આ પેસેજની અંદર, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં કેટલું બધું લોંગ સફરિંગ છે, કેટલી બધી સહનશીલતા છે. જો તમે આ શાસ્ત્ર ભાગ વાંચો આખો, તો કેટલા બધા લોકો માટે પ્રાર્થના કરે છે અને કહે છે કે હે બાપ તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. જે લોકો તેમનો ઓપોઝિશન કરેલા, માથે લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય, જેઓ તેમનો વિરોધ કરી રહ્યા છે, માથે લખેલી સુવાર્તા તેમનો 12મો અધ્યાય અને 24મી કલમ. જો પ્રભુ જી કૃષ્ણ કેવું અપમાન કરે છે, પણ ફરોશીઓ તે સાંભળીને કહ્યું કે ભૂતોના સરદાર બાલ જબુલની મદદ વગર તે ભૂતોને કાઢતો નથી. કેટલું બધું ભયંકર અપમાન અને કેટલી બધી ઓપોઝિશન, કેટલો બધો વિરોધ પ્રભુનો કરવામાં આવે છે. અને પ્રભુ કહે છે કે એમના માટે પ્રાર્થના કરે છે અને કહે છે કે એ બાપ આ ફરોશીઓને તું માફ કર, કારણ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. ત્યારબાદ જે તમે લૂકની લખેલી સુવાર્તા તેના 19મા અધ્યાયમાં જુઓ, લૂક 19, કોના માટે પ્રભુ પ્રાર્થના કરે છે? લૂક 19 અને 47. લૂક 19 અને 47. તે રોજ મંદિરમાં બોધ કરતો હતો, પણ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તથા લોકના મુખ્યો તેને મારી નાખવાની કોશિશ કરતા હતા. હૃદયમાં કેટલો બધો ગુસ્સો છે લોકોના હૃદયમાં, પણ પ્રભુ કહે છે હે બાપ તેઓને માફ કર. આ શાસ્ત્રીઓને, આ યાજકોને, લોકના મુખ્યોને પ્રભુ તું માફ કર, કારણ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. માથી લખેલી સુવાર્તા અને 26મો અધ્યાય, કોના માટે પ્રભુ પ્રાર્થના કરે? 26મો અધ્યાય 36 થી 46. પછી તેઓએ ત્યાં બેસીને તેની ચોકી કરી અને તેના સંબંધીનું લખેલું તોમત નામું તેના માથા પર લગાડ્યું કે ઈસુ જે યહૂદીઓનો રાજા તે એ જ છે. ત્યારે તેઓએ તેની જોડે 2 ચોરને વધસ્તંભે જડ્યા, એકને તેની જમણી તરફ ને બીજાને ડાબી તરફ. અને પાસે જનારાઓ એ પોતાના માથા હલાવતા તથા તેની મશ્કરી કરતા કહ્યું કરે મંદિરને તોડી નાખનાર તથા તેને 3 દાડામાં બાંધનાર તું પોતાને બચાવ, જો તું દેવનો દીકરો હોય તો વધસ્તંભ પરથી ઉતરી આવ. અને એ જ રીતે મુખ્ય યાજકો પણ તથા શાસ્ત્રીઓ તથા વડીલો સુધા તેના ઠઠ્ઠા કરતા હતા. બીજાઓને તેણે બચાવ્યા પણ પોતાને તે બચાવી શકતો નથી. જે લોકોએ પ્રભુ જી ખ્રિસ્તના ઠઠ્ઠા કર્યા, મશ્કરી કરી, અપમાન કર્યું, ગુસ્સો કર્યો, એ બધાને માટે પ્રભુ વધસ્તંભ પરથી પ્રાર્થના કરે છે અને કહે છે કે એ બાપ તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. માથે લખેલું સુવાર્તા 26મો અધ્યાય અને 47મી કલમ. અને માથી 26 47. અને તે હજી બોલતો હતો એટલામાં જુઓ 12મા અધ્યાયનો 1 એટલે યહૂદા આવ્યો અને તેની જોડે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણા લોકો તરવારો તથા લાકડીઓ લઈને આવ્યા. હવે તેને પરસ્વાધીન કરનારે તેઓને એવી નિશાની આપી હતી કે હું જેને ચૂમીશ તે જ તે છે, તેને પકડી લેજો. અને તરત તેણે ઈસુની પાસે આવીને કહ્યું કે રાબ્બી સલામ અને તે તેને ચૂમ્યો, પર સ્વાધીન કર્યો. અને એના માટે પ્રભુ પ્રાર્થના કરીને કહે છે કે હે બાપ, યહૂદાને તું માફ કર, કારણ કે તે જે કરે છે તે જાણતો નથી. અને એ જ પ્રમાણે જે મુખ્ય યાજક હતો તેના માટે પ્રાર્થના કરી, આગેવાનોના માટે પ્રાર્થના કરી, અને સરળ માટે પ્રભુએ પ્રાર્થના કરી અને કહું કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જાણતા નથી. છેલ્લે માથે લખેલી સુવાર્તા 26મો અધ્યાય અને 58મી કલમ, 26 અને 58. અને પિત્તરે દૂર રહીને તેની પાછળ પાછળ પ્રમુખની કચેરી સુધી, પ્રમુખ યાજકની કચેરી સુધી આવ્યો ને માહે જઈને પરિણામ જોવાને ભાલદરોની પાસે બેઠો. અને ઈસુને મારી નાખવાને મુખ્ય યાજકો તથા આખી ન્યાયસભાએ તેની વિરુદ્ધ જૂઠી શાહિદી શોધી. અને જોકે ઘણા જૂઠા સાક્ષી આવ્યા હતા પણ તેઓને ન જડી. પણ પાછળથી બે આવીને બોલ્યા કે તેણે એમ કહ્યું કે હું દેવનું મંદિર પાડી નાખવાને તથા તેને 3 દાડામાં પાછું બાંધવાને સમર્થ છું. ત્યારે પ્રમુખ યાજક ઊભા થઈને કહું, શું તું કંઈ જ ઉત્તર દેતો નથી? એવો તારી વિરુદ્ધ કેવી શાહેદી આપે છે? પિત્તરના માટે પ્રભુ પ્રાર્થના કરે છે, આ યાજકના માટે પ્રાર્થના કરે છે અને કહે છે કે હે બાપ, તેઓને માફ કર, કારણ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. જેઓ જૂઠી સાક્ષી પૂરી એમના માટે પ્રભુએ પ્રાર્થના કરી કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તેઓ જાણતા નથી. કહે છે કે બીજા વિશ્વ દરમિયાન એક પિતા અને તેની નાની દીકરી ચાલતા ચાલતા સ્ટ્રીટમાંથી પસાર થઈ રહ્યા હતા. અને આ નાની દીકરીએ કહે છે કે એક તારો, વાદળી રંગનો તારો એ ઘરે લટકાવેલો જોયો. અને પોતાના પિતાને આ દીકરીએ પૂછ્યું કે પિતાજી, આનો શું અર્થ છે? આ વાદળી રંગનો તારો શા માટે લટકાવવામાં આવેલો છે? અને પિતાએ કહ્યું કે એનો અર્થ એમ છે કે આ ઘરમાંથી, કહે છે કે એક પિતા અને એક પુત્ર, એ કહે છે કે યુદ્ધમાં ગયા છે અને યુદ્ધમાં જાણે કે તેઓ દેશના માટે લડી રહ્યા છે. થોડા આગળ ગયા ત્યારે એક ગોલ્ડન તારો તેમણે લટકાવેલો જોયો. અને નાની દીકરીએ ફરીથી પિતાને પૂછ્યું કે આ સોનેરી રંગનો જે તારો છે એ શું સૂચવે છે? અને તેણે કહ્યું કે એનો અર્થ એમ છે કે આ કુટુંબમાંથી એક દીકરાએ યુદ્ધમાં પોતાના દેશના માટે પોતાનું જાન આપ્યો છે. અને દીકરી વિચાર કરવા લાગી. વિચાર કરતાં કરતાં જ્યારે તેઓ આગળ ચાલતા ચાલતા જતા હતા અને અચાનક કહે છે કે એની નજર આકાશમાં ઉપર પડે છે અને બહુ સુંદર તારો કહે છે જુએ છે. અને પૂછે છે કે પિતાજી, આ તારો શાને શું સૂચ્યો છે? એણે કહ્યું કે આ દીકરી, એ તારો તો એ સૂચ્યો છે કે ઈશ્વરે પોતાનો એકાકી જની દીકરો મારાનો તમારા માટે આપ્યો છે અને એટલા માટે એ તારો કહે છે કે ત્યાં છે. હવે મિત્રો, જ્યારે પ્રભુએ વધસ્તંભ પર મારાનો તમારા માટે પોતાનું બલિદાન આપ્યું છે ત્યારે પ્રભુ આપ મને ને તમને માફી આપવા માગે છે. શું એ માફીનો અનુભવ તમે કર્યો છે? અને જે આજે તમારામાંથી કોઈકણે એ માફીનો અનુભવ કર્યો ન હોય તો આજે પ્રભુ કહે છે કે હું તમને માફી આપવા માટે તૈયાર છું. તમારે કદાચ કોઈ વ્યક્તિની પાસે માફી માગવાની જરૂર છે અને તમને હિંમત ન હોય તો તમે હૃદયમાં પ્રાર્થના કરો કે પ્રભુ તમને કૃપા આપે કે તમે વ્યક્તિની પાસે જઈને માફી માગી શકો. તમારે કોઈકને માફી આપવાની છે તો તમે પ્રાર્થના કરો કે પ્રભુ તમારી સહાય કરે અને મદદ કરે. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા અતિ પ્રેમાળ અને જીવંત ઈશ્વર પિતા, તમારા પવિત્ર વચનોના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, તમે તો કેટલા બધા મહાન હતા, કેટલા બધા અદ્ભુત છો કે પ્રભુ તમે વધસ્તંભ પરથી પણ પોકારી ઉઠ્યા કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. અને આજે પણ પ્રભુ, એ માફીનો આત્મા તમારી પાસે છે, તમે અમને માફ કરવા માગો છો. આજે પ્રભુ, જો કોઈ એવું અહીં છે કે જેણે પોતાના પાપોની માફી પ્રભુ અનુભવ કર્યો નથી, તો દયા કરો, કૃપા કરો, તેઓ પ્રભુ નમ્ર થઈને તમારી પાસે આવે અને પ્રભુ પોતાના પાપોની ક્ષમા તમારી પાસે માગે. જો કોઈ એવું છે કે જાણે બીજાઓને માફી આપવાની જરૂર છે, બીજા પાસે પાપની માફી માગવાની જરૂર છે, તો પ્રભુ એ તમારા બાળકોની પણ તમે વિશેષતાથી સહાય કરો, મદદ કરો, એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. અને મને પ્રભુ માફી માગવાના માટે હિંમત આપો, માફી આપવાના માટે પણ પ્રભુ હિંમત આપો, એવી કૃપા માગીને. એથી વિશેષ પ્રભુ અમે તમારી પાસે માફી મેળવી લઈએ એ માટે પ્રભુ તમે અમારી સહાય કરો. અમે અત્યારે સમય છે પ્રભુ કે જ્યારે તમારું હૃદય અમારા માટે ખુલ્લું છે. દયા કરો, કૃપા કરો પ્રભુ કે તમારી કૃપામાં અમે તમારી પાસેથી માફી મેળવીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, આમે. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે હમણાંથી સદા સર્વ કાળ સુધી હોજો, આમે.
Thank you.